તારીખ 30/12/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 266 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 208
જાગૃત રહે એવું જાગૃત સ્વરૂપે જ પોતે છે. એ પણ કોઈ નવી બનાવવાની ચીજ છે એમ નથી. એટલા માટે થોડા દ્રષ્ટાંત કહેતા કે જ્યાં પોતાનું સ્વરૂપ ભલે કલ્પનાથી કલ્પાયેલું છે કે હું માણસ છું જાણું છું, ત્યાં એની જાગૃતિ સદાય રહે. એ જાગૃતિ રાખવા માટે એને વિકલ્પની મદદ લેવી પડતી નથી કે હું દેહાદી સ્વરૂપે છું એવું ભૂલી ન જાઉં એટલા માટે હું એનો વિચાર કર્યા. સદાય પોતાના દેહને માનો વિશે જાગૃત છે. કાંઈ પણ બનાવ બને અથવા કોઈ પ્રહાર થતો હોય તો પહેલા આંખને બચાવે છે. એવો લાંબો વિચાર ત્યાં કરવાનો સમય પણ હોતો નથી કે બધા અવયવોમાં આંખ વધારે નાજુક છે અને પહેલા એને બચાવી લેવી. સીધો અમલ કરે છે એટલે કે સીધો પુરુષાર્થ કરે છે. પોતે જ્યાં છે પોતે જેમ છે એમ ટકવાનો એમ રહેવાનો એનો સહજ પુરુષાર્થ એ વિષયની જાગૃતિને લીધે સ્વરૂપે પોતે છે એ સ્વભાવે પોતે છે એવા જાગ્રત સ્વરૂપ આત્માને ઓળખે, અથવા જાગ્રત સ્વરૂપ એવો જે આત્મા તેને ઓળખે, તો પર્યાયમાં પણ આત્મ જાગૃતિ પ્રગટે. જાગૃતિ પ્રગટે એટલે આત્મ જાગૃતિ પ્રગટે, સ્વરૂપની જાગૃતિ પ્રગટે. જ્યારથી સાધક દશા શરૂ થાય છે ત્યારથી સદાય નિરંતર સાધક જીવને સ્વરૂપ જાગૃતિ કરે છે. હું આત્મા છું, નાયક માત્ર જાણનાર છું, જ્ઞાતા દ્રષ્ટા છું, એવા સ્વભાવથી, એવો સ્વભાવે છું એવી જાગૃતિ, એવા સ્વરૂપે છું એવી જાગૃતિ એને નિરંતર વર્તે છે. અને એવી જાગૃતિ વર્તતી હોવાને લીધે મોક્ષ માર્ગમાં જે કોઈ શુભાશુભ વિભાવ ભાવો થાય છે એનો નિષેધ આવે છે. નિષેધ આવવાનું કારણ જાગૃતિ છે, અથવા સ્વરૂપની જાગૃતિ, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ એવા પોતાની જાગૃતિ, એ જ રાગાદી વિભાવ ભાવનો નિષેધ છે. એ સ્વયં નિષેધ સ્વરૂપ છે. શાસ્ત્ર ભાષામાં એને નિશ્ચયનો આદર અને વ્યવહારનો નિષેધ કહે છે. નિશ્ચય સ્વરૂપનો આદર એટલે નિશ્ચય સ્વરૂપને વિશે જાગૃતિ, અને વ્યવહારનો નિષેધ શુભાશુભ ભાવનો નિષેધ શાસ્ત્ર ભાષામાં એમ કહેવાય છે. એ જ મારું સ્વરૂપ, સર્વસ્વ સ્વરૂપ જ એ છું, એને જ સંભાળવા જેવું છે, એને જાળવીને ચાલે છે, એને જાળવીને પ્રવર્તે છે, એને જાળવવાની પકડ નથી છૂટતી. શુભાશુભ ભાવ થાય છે એ આ પકડમાં રહીને, સ્વરૂપ જાગૃતિની પકડમાં રહીને થાય છે, એટલે શુભાશુભ ભાવ સ્વરૂપ પરિણતિને અનેક પહોંચાડી શકતા નથી. પોતાની શુભાશુભ ભાવ નબળા પડતા પડતા ટળી જાય છે. અથવા કોઈ વાર કોઈ ચારિત્ર મૂળનો વિભાવ, રાગ કે દ્વેષ તીવ્રતાથી ઉપજે તો પણ એ નબળો જ પડે છે, સબળો થઈ શકતો નથી. અને જેમ યુગે પછાડ ખાઈને ચડી જશે, શુભાશુભ ભાવ પછાડ ખાઈને, જેમ કોઈ પછાડ ખાય તો એને માર લાગે, માર લાગે એની શક્તિ આવે, એમ આ પણ પછાડ ખાય છે. એનું કારણ સ્વરૂપ જાગૃતિ છે. જાગ્રત સ્વરૂપ એવા આત્માને ઓળખે તો પર્યાયમાં પણ જાગૃતિ પ્રગટે છે. આના ઉપર વજન છે સાધકની, પોતે સદાય પોતામાં જાગ્રત છે એવા સ્વરૂપ ઉપરનું જે વજન છે, એ વજન આપનાર કોઈ વિશિષ્ટ પ્રકારનો ભાવ હોય તો તે આત્મજાગૃતિ. પર્યાય ત્રણેયમાં વ્યાપ છે સ્વભાવ, સ્વરૂપ તો દ્રવ્યગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપેલો છે સ્વભાવ. એટલે આત્મા જાગતી જ્યોત છે એમ કહે છે. એને ગુણના ભેદમાં લઈ જવું નથી, ગુણના ભેદમાં લઈ જવું નથી, પર્યાયના ભેદમાં લઈ જવો નથી. સ્વભાવે આત્મા જેવો છે તેવો સમજવા માટે છે. કેટલું એનું પ્રયોજન છે અને બંધારણ સમજવામાં સમજતા અન્ય દ્રવ્યગુણ પર્યાય સાથે જે જીવનું એકત્વ થઈ રહ્યું છે એ એકત્વ છે, એ વસ્તુ સ્થિતિ નથી, એ વસ્તુનું સ્વરૂપ નથી, પણ વસ્તુ ભિન્ન છે દ્રવ્યગુણ પર્યાયથી, અથવા દ્રવ્યગુણ પર્યાયના બંધારણથી જ વસ્તુ ભિન્ન છે એમ પણ એ દ્રવ્યગુણ પર્યાયનો વિષય ભિન્નતા બાજુ લઈ જાય છે. પરથી ભિન્નતાના દિવસની દિશામાં એ આત્માને સ્પષ્ટ કરે છે. પણ સ્વરૂપનો અનુભવ છે, એ જે સ્વરૂપનો અનુભવ છે એમાં દ્રવ્યગુણ પર્યાયના ભેદ છે નહીં, કેમ કે એનાથી નિરપેક્ષ છે, દ્રવ્યગુણ પર્યાયના ભેદવાળું એ નથી, તેથી એના ભેદમાં એને લઈ જવું. એવા વચનો આવે છે કે જેમાં દ્રવ્યગુણ પર્યાયના ભેદ નિરસ્ત થઈ જાય, જેમ કે છેલ્લી લીટી લઈએ કે આત્મા જાગતી જ્યોત છે, જ્યોત પર્યાય છે, જ્યોત ધ્રુવ છે, જ્યોત ગુણ છે, એ સ્વભાવ છે, એ સ્વરૂપ છે, એમાં દ્રવ્યગુણ પર્યાયની કોઈ કલ્પના કરવાની આવશ્યકતા નથી. પરમા જાગૃતિ છે એ પરમા જાગૃતિ એવો સ્વભાવ નથી, પણ જાગૃતિ એવો સ્વભાવ છે. આત્મા દેહને પોતા સ્વરૂપે શ્રદ્ધે છે, દેહમાં પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે, શ્રદ્ધાએ કરીને તો એ દેહમાં શ્રદ્ધા કરવી, દેહાત્મ શ્રદ્ધા છે એ એનો સ્વભાવ નથી, પણ શ્રદ્ધા કરવી એનો સ્વભાવ છે. શ્રદ્ધાગુણ પરિણામ છે, શ્રદ્ધા સામાન્ય ત્યાંથી પકડી શકાય છે, પણ અવળી શ્રદ્ધા એનો સ્વભાવ નથી, પણ શ્રદ્ધા કરવી એનો સ્વભાવ છે, શ્રદ્ધગુણ એનો સ્વભાવ છે. એવી રીતે લીનતા, પરમા લીનતા કરે છે એનો સ્વભાવ નથી, પણ લીનતા કરવી એનો સ્વભાવ છે. પરમા આનંદ માને છે, પર વિષયમાં આનંદનો અનુભવ કરે છે એવો એનો સ્વભાવ નથી, પણ આનંદનો અનુભવ કરવો એવો એનો સ્વભાવ છે. પરમા એકત્વ બુદ્ધિએ જ્ઞાન કરવું એકત્વપણે પરને જાણવો, અનુભવ કરવો એવો એનો સ્વભાવ નથી, પણ અનુભવ કરવો એવો એનો સ્વભાવ છે, અનુભૂતિ સ્વરૂપ જ છે. કોઈ પણ સ્વભાવ છે એ દ્રવ્ય પર્યાયમાં આપેલો છે, પણ પર્યાયનો ભેદ એને અડતો નથી. આ તો મિથ્યાત્મ એટલા માટે દ્રષ્ટાંત લીધો, પણ સમ્યક પર્યાયનો ભેદ એને, શુદ્ધ પર્યાયનો ભેદ એને નથી. પરિણમન છે તો પણ એ પર્યાયના ભેદમાં સ્વભાવ, એટલે તો શુદ્ધ પર્યાયમાં આત્મા આવતો નથી એમ કહેવામાં આવે. શુદ્ધ પર્યાયમાં પણ આત્મા આવતો નથી, કેમ કે સ્વભાવ તો સદાય સ્વભાવ સ્વરૂપે જ રહે છે. આત્મા જેવો છે તેવો એમ જ વાત કરે છે, જ્યાં જ્યાં એવી વાત આવે છે ત્યાં આત્મા જેવો છે તેવો એમ છે, જેવો છે તેવો એમાં એને દ્વિગુણ પર્યાયના ભેદથી કહેવો નથી, એટલે જેવો છે તેવો એમ કહે. દ્વિગુણ પર્યાયમાં ત્રણેયમાં વ્યાપેલો હોવા છતાં દ્વિગુણ પર્યાયના ભેદથી નિરપેક્ષ છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જાય, તો વિશે તો સાતમી વિભક્તિ વિશે એટલે માં, તો પ્રાસ મેળવવા માટે બે અક્ષર લીધા. ખરેખર તો સર્વ અવસ્થા માં એમ કેવું છે. તો એક બાજુથી તમે એને અધિકરણ એટલે સપ્તમી વિભક્તિ તો આધારની વિભક્તિ છે, અધિકરણનો વિભક્તિ છે. તો એક બાજુથી તમે સર્વ અવસ્થામાં કયો છો, અને વળી પછી પાછા એમ કયો છો કે ન્યારો છે. માં ને ન્યારો બે વાત એક સાથે કે હા, બે વાત એક સાથે. આવું જ વસ્તુનું કોઈ અનેકાંતિક સ્વરૂપ છે. સર્વ અવસ્થાને વિશે ભાવ છે, સ્વરૂપ છે, સર્વ અવસ્થામાં છે. તો કે અવસ્થા રૂપે છે કે નહીં, એ અવસ્થાથી ન્યારો છે. અવસ્થામાં છે છતાં અવસ્થાથી ન્યારો છે, એને સમજાય તો એને દ્વિગુણ પર્યાયનું જ્ઞાન પ્રાપ્ત થાય. નિરપેક્ષ વસ્તુનું સ્વરૂપ સમજાય તો અપેક્ષાનું જ્ઞાન સાચું, નહીતર અપેક્ષાનું જ્ઞાન સાચું નહીં. આ એનો નિયમ છે અપેક્ષા જ્ઞાન, કે પ્રથમ તો વસ્તુનું નિરપેક્ષ સ્વરૂપ સમજો, પછી એને જે તે પ્રકારની અપેક્ષાઓથી સમજાવી શકાય અથવા સંબંધ હોય તે તે અપેક્ષાઓને પછી યથાર્થ રીતે સમજો, ત્યાં સુધી એને સમજી શકાય એવું. એકાંત થયા વગર રહે જ નહીં, કોઈને કોઈ અપેક્ષામાં એકાંત થયા વિના રહે જ નહીં, નિરપેક્ષના સમજાય. એટલે લૌકિક વિજ્ઞાનમાં માત્ર અપેક્ષાવાદથી જ વૈજ્ઞાનિક સિદ્ધાંતોનો વિચાર થાય છે. એક જૈન દર્શનના વિજ્ઞાનમાં નિરપેક્ષપણે વસ્તુનું સ્વરૂપ નિશ્ચિત કર્યા પછી એની અપેક્ષાઓનું જ્ઞાન કરીને વિજ્ઞાનને આવે છે. આટલો મોટો ઊંટો શબ્દો લૌકિક અને અલૌકિક વિજ્ઞાન સંબંધનો ફરક છે. આત્મા જાગતી જ્યોત છે એમાં સ્વરૂપ સ્વભાવ લઈ ગયો, સ્વભાવે આત્મા જાગ્રત સ્વરૂપ છે એ કેવું કહેવું છે. જેને ઓળખો છે એ આત્મા જાગતી જ્યોત છે, તેને જાણ. આત્મા જાગતી જ્યોત છે તેને જાણ, સંભાળ, એનું જે સ્વરૂપે છે એ સ્વરૂપે એનો અનુભવ કર. જાણ એટલે અનુભવ કર, પોતે પોતાના સ્વરૂપને વિશે સદાય જાગતી જ્યોત રૂપે બિરાજમાન છે એનો એ રીતે અનુભવ કરવો, તે જ વિભાવ ભાવને ઉત્પન્ન કરવાનું સાધન છે. અહંભાવ ભાવ સંપ્રદા રોકી શકાય એવું નથી, કેમ કે સ્વરૂપ જાગૃતિમાં જાગૃતિમાંથી ગયો એથી ભાવમાં આવ્યો છે. સ્વરૂપ જાગૃતિમાં રહ્યો એથી ભાવ તારે જન્મ મરણ નો નાશ કરીને આત્માનું કલ્યાણ કરવું હોય તો આ ચૈતન્ય ભૂમિમાં ઉભો રહીને પુરુષાર્થ કરવો, પુરુષાર્થ કરવાની પ્રેરણા આપે છે. જો તારે પ્રતિકૂળતાઓ ટાળવી હોય તો એમ જન્મ મરણ નો નાશ કરીને કલ્યાણ કરવું તો આ કલ્યાણ છે, આ માર્ગ છે. જન્મ મરણ ના નાશ માર્ગ ઉપાય સ્વર્ગ મેળવવાનો આ માર્ગ નથી. સ્વર્ગમાં જેને માત્ર સ્વર્ગ મેળવવાની અને માત્ર સંયોગોને ઠીક કરવાની અનુકૂળ કરવાની જેને વૃત્તિ ગઠવા દેવી હોય એને અન્ય માર્ગ પસંદ કરવાનો રહેશે, એને જૈન માર્ગ પસંદ કરવાનો રહેતો. કેમ કે આ એક જ માર્ગ એવો છે કે જેના કારણ સ્વરૂપે પુણ્ય ભાવ ઉભો છે. એ બધાનું કારણ શું છે? સ્વર્ગ મળવો કે બહારમાં અનુકૂળ સંયોગ થવા, એ પુણ્ય ભાવ છે. પુણ્યનો નિષેધ એક આ જ માર્ગમાં છે, બીજે ક્યાંય રાગ થી પ્રતિબદ્ધ થયો અનુભવ કરવો નથી કરતા. થાય છે ને એટલે તેનું સ્મરણ થવાના થવાના ને થવાના છે. પેલી શરત લીધી કે પહેલા આ છે વાત ચોખ્ખી કર, તારા હૃદયને તપાસીને આ વાત ચોખ્ખી કર કે તારે જન્મ મરણ ન જોઈએ, જન્મ મરણના નાશ માટે મારે એના માટે મારે જે કાંઈ કરવું છે બીજું કોઈ કારણ નથી, ધર્મ કરવાનું અમારા માટે આ એક જ કારણ. ચૈતન્ય ભૂમિ નો ચૈતન્ય નો આધાર લે ભૂમિ ને ક્ષેત્ર કહેવામાં આવે છે. પુરુષાર્થ કરવા માટે ચૈતન્યના ક્ષેત્રનું અવલંબન લે, જે પ્રદેશમાંથી તારો ઉપયોગ થાય છે એ તું છો, ત્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું એવો ભાવ તે ત્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું જ્ઞાન સામાન લેવું છું. સીધું જે પ્રદેશમાંથી ચૈતન્ય ભૂમિમાંથી જે સિદ્ધ થાય છે સ્ત્રીનો અવલંબન લે છે એ જ્ઞાન વિશેષ નથી લેવું, સામાન લેવું છે. ત્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં એવો પ્રભાવ છે અથવા પોતાના આ જ્ઞાન છે, આ જ્ઞાન છે તે પોતાના સ્વરૂપનો સાધન છે. ખ્યાલમાં લેવાનો પ્રયત્ન કરે તો આવે એવું આવે એવું નથી, ખ્યાલમાં લેવા માટેનો જે યથાયોગ્ય પ્રયાસ કરવો જોઈએ એ પ્રયાસ નથી કરવામાં આવતો એટલે ખ્યાલમાં નથી આવતો. અને અજાણી ચીજો આપણે ખ્યાલ કર્યો છે જાણી શકાય એવું તો કઈ છે. જે ચૈતન્ય ભૂમિ માંથી જ્ઞાનના અંકુરા ફૂટે છે એ હું છું એમ આધાર લે, અહીં આધાર ઉભો રહે એટલે એના ઉપર ઉભો રહે એટલે એનો આધાર લે, ઉભા રહેવાની આધારભૂત ભૂમિ એને બના ચૈતન્ય ક્ષેત્રને. બસ જેવી ભાવના કરી કે જેવી ભાવોથી પરિચિત છે અને અનુદય ભાવ એવા જે આત્માના અંતર્મુખી પરિણામ નહીં થતી પડેલા એને સમજી શકતો નથી. જે દિવસે જે ઘડીએ જે પડે જે દિવસે જ્ઞાની અંતર પર એ જીવ અવશ્ય કરીને જ્ઞાન દર્શન પ્રાપ્ત થાય, કેમ કે એને અંતર ઓળખાણ અંતરની પરિણામની ઓળખાણ જ્ઞાનીને ઓળખે નિયમથી જ્ઞાની થાય. એના વચન સાંભળે તો એમ કહ્યું જીવાથી જીવો પીપડા વગર વચન સાંભળેવા છે એની હૈયાતી આટલું કામ કરે જો ઓળખે તો.
વિજ્ઞાનિક નિયમ છે એમાં બીજું ચાલતું નથી.
લાગે નહીં, તો પશુ નથી પકડાતું, એટલે ક્ષણ થી વાંધો, ક્ષણ તો પકડી શકે, પાત્રતામાં ગમે તે રાખે, પાત્રતામાં આવે એટલે એનો લાગવી જોઈએ. જેમ માસનું પાણી વિના તરફડાટ નાખે એવી ક્યારે વારો આવે, સામાન્ય જરૂરિયાત તો એને ઘણી વાર આવી છે. તેથી માનસુભાઈ જન્મગ્રહણ કાળું બીજે ક્યાંય આ વાત નથી, પણ એમ કાંઈ ઉપર ઉપરની જરૂરિયાત કામ આવે એવી જરૂરિયાત. સૂક્ષ્મ કરીને તપાસ તો ખરો, ન જડે તો તપાસવાના પ્રયત્નમાં તો રહે, તારો પ્રયત્ન જરૂર છે, પ્રયત્ન ન જ કરે તો શું થાય, પ્રયત્ન એને કરવો જોઈએ કે જ્યાંથી જ્ઞાન ઉઠે છે ત્યાં સુધી જ્ઞાન શક્તિ રહી છે, માટે જ્ઞાન ત્યાંથી ઉત્પન્ન થાય છે, અને એ શક્તિની વ્યક્તિ થાય છે માટે કોઈ આવી પ્રયત્ન પણ એમાં પ્રેક્ટિસ નો વિષય છે. પહેલી વહેલી રોટલી વણવા શીખે કોઈ 9-10 વર્ષ કઈ હેરું નથી, 75 વર્ષના બુઢાને રોટલી ભણતા ન આવડે, 10 વર્ષ આવડે, પ્રેક્ટિસ નો વિષય. વેલણ આમાં ફેરવું, પણ આમાં એટલે કેમ કેમ, આમાં શું કળા છે, બીજી છે એમાં કળા, આ આ જે ઊંચા નીચા ભાગ છે એમાં કળા છે, કેમ વિલણ ફેરવવું એની કળા છે, એ કઈ શીખડાવવાનો કઈ પરિભાષાનો અને વ્યાખ્યાનો વિષય છે. બહુ જોર દે તો પાતળી થઈ જાય કે ખાડો થઈ જાય, બહુ જોર દેવાનું નહીં, જોર વગર થાય નહીં, બહુ જોર દેવાનું નહીં. બે વાત પરસ્પર વિરુદ્ધ હારે જ હોય છે બધી જગ્યાએ, અને ત્યારે જ કામ થાય છે. ચૈતન્ય ભૂમિમાં ઉભો રહીને સાથ કરે, ત્યાં ત્યાં ઊભું રહેવું છે, ત્યાં હુંપણાનું જોર દેવું છે, એ પુરુષાર્થ છે. આ રીતે તો પુરુષાર્થ કરે, ત્યાંથી ચૈતન્યના ભાવો પ્રગટે છે, ચૈતન્યના સર્વ ભાવોમાં ચેતના છે. રાગાદી ભાવ એ ન્યાયે અશુદ્ધ ને જડ ને અચેતન કહેવાય છે, તો એક ન્યાયે તેને અશુદ્ધ ચેતના પણ કહેવામાં આવે છે. જે ચૈતન્ય ભૂમિમાંથી ઉત્પન્ન થયેલો ભાવ હોવાથી એનામાં ચેતના છે, અને અશુદ્ધતા છે એને અશુદ્ધ ચેતના કહીએ. પણ ચેતના પકડવી હોય તો છે એમાં, આ ચેતના સામાન્ય તે સ્વભાવ છે, ચેતના સામાન્યનું જ્ઞાન તેને પછી જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. અમૂલ્ય ચૈતન્ય રત્ન ખોવાનું છે તને કેમ ગાવે છે, આ સવાલ છે. જેમાં તારી શાંતિ ખોવાઈ ગઈ છે, જેમાં તારું સુખ ખોવાઈ ગયું છે, જેમાં તારો આનંદ લૂંટાઈ ગયો છે, જેમાં તારી તને ક્યાંય ચેન ન પડે એવી સ્થિતિ ઊભી થઈ છે, એવો જે આત્મા એ રત્ન ખોવાઈ ગયું છે, ચૈતન્ય રત્ન ખોવાયું છે, એની શોધ કેટલી કરે નહીં તો મળે નહીં, શોધ ન કરે છતાં કેમ મળે એ પ્રશ્ન તો સ્થાને છે. શોધ નથી કરતો મળે ક્યાં, તારા જન્મ મરણ નો નાશ થઈ જશે ગેરેન્ટેડ વાત લીધી છે. જો તારી ચૈતન્ય ભૂમિમાં ઊભો રહીને, તારા સ્વભાવમાં સ્વક્ષેત્રમાં ઊભો રહીને તું તારો પુરુષાર્થ કરીશ તો તારા જન્મ મરણ અવશ્ય અવશ્ય નાશ થઈ જ જશે. તારા જન્મ મરણ નાશ થશે કે નહીં એની શંકા પણ તને રહેશે નહીં, એવી વાત છે. એની શંકા નહીં રહે, શંકા નહીં. તને એમ લાગશે, તને એવી પ્રતીતિ નિર્વિકલ્પ પ્રતીતિ વર્તશે કે હવે આ આત્માને જા સમ્યક દર્શન થયા પહેલા એને ભણકાર આવે છે, અને સમ્યક દર્શન થયા પછી તો પ્રશ્ન જ રહેતો નથી, એટલે એને નિર્વિકલ્પ પ્રતીતિ કહે છે. એટલે તમને ભણકાર આવી જાય છે, પણ જન્મ મરણ નાશ મારા થઈ ગયા કે ન થઈ ગયા હું ખબર પડે, કેમ કે આ ભાવમાં તો જન્મ થયો છે એટલે મરણ અવશ્ય છે. પણ હવે જન્મ મરણ નહીં જ થાય એની શું ખબર પડે, કે એની ખબર પડશે તમને. જન્મ મરણ રહીતનો અનુભવ થઈ ગયો એને, કેવો અનુભવ થઈ ગયો કે પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો, પછી એને પૂછવાની વાત રહેતી કે ભવિષ્યમાં મારા કેટલા થશે, જેટલા થશે એ નહીં બરાબર છે, એનો કાંઈ ગણતરીનો હિસાબ રહેતો. અલ્પકાળમાં જન્મ મરણ રહીત શાશ્વત પદની સ્થિતિ પ્રાપ્ત થશે થશે ને થશે જ એની પ્રતીતિ અહીંયા એને આવી જાય છે. નાના મોટા પ્રતિકૂળતાઓ ટાળવા માટે ખૂબ વ્યસ્ત રહ્યો છે, આખો દિવસ પૈસા કમાવા પાછળ પ્રતિકૂળતો છે, કોઈ પણ જાતની પ્રતિકૂળતાઓ ન રહે, પ્રતિકૂળતાઓ સચવાય નહીં. મરણ તો સૌથી મોટી પ્રતિકૂળતા છે, એના માટે કાંઈ સમય લેતા નથી લેતા, એનું કારણ કે એનો ઉપાય પણ જાણતા નથી. પણ આમાં એનો ઉપાય છે એમ કોઈ કહે તો પહેલાં તો વિશ્વાસ આવતો, શું ખબર ભાઈ, બધા પોતાના જેટલા આસ્તિક દર્શનો છે બધા પોતાનામાં એમ જ ઉપદેશ કરે છે કે તારો મોક્ષ થઈ જશે, તમારા ધર્મથી તારો આ ધર્મથી તારો મોક્ષ થઈ જશે. તો એવી રીતે જૈન ધર્મ પણ એમ કહે છે કે તું ધર્મ કરીશ તો તને મોક્ષ થશે, થતો જ હશે કે નહીં થતો હોય કોને ખબર, અને એ થતો હોય કે ન થતો હોય એની શંકાસ્પદ વિષય પાછળ સમયને શક્તિ બગાડવું, એના કરતાં અત્યારે આ બધી અનુભૂતાઓ મળે એવી તક મળી છે તો એ ઝડપી લ્યો ને એ કરી લ્યો. પછી બધું કોને ખબર છે કે કેમ હશે આ કે છે લોકો, ખાતરી થાય એવું છે કે આ અબદ્ધ પરિણામ છે, આ અબદ્ધ પરિણામ છે, સમજી શકાય એવું વિષય છે. અબદ્ધ પરિણામે બંધ ન થાય, પર પદાર્થ સાથે પ્રતિબદ્ધ રૂપ ભાવ છે તે બંધ પરિણામ છે, પર સાથે બંધાતો ભાવ તે બંધ પરિણામ છે, સ્વ સાથે બંધાતો ભાવ તે અબદ્ધ પરિણામ છે, નહીં બંધાતો એવો ભાવ છે તે અબદ્ધ પરિણામ છે. જો બંધ પરિણામે બંધ થતો હોય તો અબદ્ધ પરિણામે બંધ ન થાય, એ તો સીધી વાત છે, એ તો હજી સમજણનો વિષય થયો. પણ અનુભવમાં તો બિલકુલ એને જન્મ મરણ રહિત શાશ્વત પરમેશ્વર પદનો પોતાને અપરોક્ષ અનુભવ છે, એમાં તો એને કોઈને પૂછવા જવું પડતું નથી. એ છાતી થોકીને કહી શકે એમ છે કે આ આત્માને હવે જન્મ મરણ નથી, જાઓ દુનિયાની કોઈ તાકાત હવે એને જન્મ મરણના ફંદામાં પાડી શકે એ પરિસ્થિતિ હવે રહી નથી, ગેરંટી કરી શકે. આ જીવને એને આસન ભોગવી ગયા છે, આ જીવને હવે બહુ ભવનો કિનારો આવી ગયો છે, બરાબર કિનારો દેખાય છે, કાંઈ કોઈને પૂછવા જવું પડતો. કલ્યાણ કરવું હોય તો આ ચૈતન્ય ભૂમિમાં ઊભો રહીને તું પુરુષાર્થ કર, ચૈતન્ય ભૂમિના આશ્રયે પુરુષાર્થ કર, એના આધારે એના અવલંબને પુરુષાર્થ કર. રાગના ને પરના અવલંબને જેટલું જોર કરીશ તે બધું બંધ ભાવમાં જશે. અબંધ સ્વરૂપ જે આત્મા છે, અબંધ સ્પષ્ટ જે આત્મા છે, એના અવલંબને જન્મ મરણનો નાશ થશે, અવશ્ય થશે. આચાર્ય દેવ કરુણાથી કહે છે, જો કહેનાર નિષ્પ્ર અને નિસ્વાર્થ છે, નિષ્કારણ કરુણાથી કહે છે, એનો કોઈ તું સગો સંબંધી છો માટે કહે છે કે તારી પાસેથી કોઈ આહાર પાણીની અનુકૂળતા લેવી છે માટે કહે છે, દર્શનના ગુરુ નિર્ગ્રંથ લીધા છે, કે ઉપદેશ આપનારને અપેક્ષા હોય તો તે ઉપદેશ નહીં. સિદ્ધાંત અહીંથી શરૂ થાય છે, ઉપદેશ એવા ગુરુ કે હા એવા ગુરુ નિર્ગ્રંથ ગુરુ નિગમ્બર અંતર ભાઈ જેને કોઈ તિલકુશ માત્ર પરિગ્રહ નથી, એના એને તું કોઈ આરોપ કરી શકે એવી જગ્યા નથી. શું અહીંથી એને લાભ લેવો હશે એ જગ્યા એને નથી. કેમ? કોઈ આગળથી થયેલી વ્યવસ્થાને સ્વીકારતા નથી, આહારની આગળથી થયેલી વ્યવસ્થાને ઉદ્દેશિક આહાર ગણે છે, આપની આહારની વાત નથી, કોઈ પણ વ્યવસ્થા આગવી વ્યવસ્થા સ્વીકારે નહીં. એટલે કોઈ એને છાંટો ઉડાડવા જાય, કાદો ઉડાડવા જાય, રસ્તીઓ એને કાદો ઉડાડે, કેમ કે એને જરૂરિયાત વાળો દેખાય છે, ચીજ વસ્તુ સાથે સંબંધ દેખાય છે. આને તો કોઈ સંબંધ નથી. એ ગુરુ એવા છે કે એને કોઈ અપેક્ષા નથી એને ઉપેક્ષા. દેવ ગુરુ અને શાસ્ત્ર ની વિરાધના કરવી કરાવવી કે અનુભવવી, સિદ્ધિ કે આડકતરી રીતે, દેવ ગુરુ શાસ્ત્ર ની આરાધના કરતા હોય એમાં અંતરાય નાખો, એ પણ વિરાધના. આચાર્ય દેવ કરુણાથી કહે છે, આચાર્ય કે જેને કોઈ પણ સુખવા નથી, કોઈ પણ અપેક્ષા નથી, એટલે તારે કોઈ શંકા કરવાની જરૂર નથી કે આમાંથી મોક્ષ માર્ગ મોક્ષ મળશે કે નહીં, આ મોક્ષનો ઉપાય હશે કે નહીં, કોને ખબર આપણી મહેનત સફળ થશે કે નહીં, એ તારે શંકા કરવાની જરૂર. દવા આપે છે પણ દવાના વેપારી નથી. દવાનો વેપાર કરે એને તો સમજાય કે ભાઈ આની દવા કામમાં લાગશે કે નહીં, કેમ કે એનો તો ધંધો છે, પોતાની દવાના વખાણ કરે. પણ આ એક એવા વૈદ્ય છે, એવા ડૉક્ટર છે કે જે વ્યવસાયી નથી, જે વ્યવસાય કરતા નથી, એમ જ દવા આપે છે અને ગેરંટી આપે છે કે મારો ભવરોગ મીટો છે અને જેને આ દવા લેવી હોય એને આ ભવરોગ મળશે. મારો ભવરોગ મીટો છે, ગેરેન્ટેડ વાત છે, અને જે આ દવાનો ઉપયોગ કરશે એનો ભવરોગ મળશે, મારે કાંઈ લેવા દેવા નથી. પછી અવિશ્વાસ કારણ મારી એટલે એને પોતાના રાગથી એને ઉપદેશ આપે છે, એના માટે ઉપદેશ આપવાનો પ્રશ્ન નથી. જે ઉપદેશ આપે છે એ તો પોતાના રાગ છે. આચાર્યદેવ કરુણાથી કહે છે કે તું મુક્ત સ્વરૂપ આત્મામાં નિષ્પ્રભપણે ઉભો રહે, જન્મ મરણના મોક્ષની એકવાર અપેક્ષા ને ચિંતા છોડીને ઉભો રહે. એકવાર તો તું ચૈતન્ય ભૂમિમાં ઉભો રહે. બહુ સુંદર વાત કરી છે આ જગ્યાએ. કહે છે કે સ્વર્ગની અપેક્ષા અને સ્વર્ગની સ્પૃહા કે બહારની અનુકૂળતાઓની લાલચ, એ તો આ માર્ગ જ નથી. પણ મોક્ષનો માર્ગ છે તો મોક્ષની સ્પૃહા થાય કે ન થાય, તારે ચૈતન્ય ભૂમિમાં ઉભું રહેવું છે, નિજ ચૈતન્ય ભૂમિમાં ઉભું રહેવું છે મોક્ષની સ્પૃહા છોડીને, કેમ કે પોતે મુક્ત સ્વરૂપ છે. બંધ મોક્ષની અપેક્ષા પણ જેને લાગતી નથી, થોડુંક કહેવું પડે છે, પણ ખરેખર તો મોક્ષની અપેક્ષા પોતાને લાગુ પડતી નથી. એનાથી પર છે ને એનાથી પાર છે, ચૌદ ગુણ સ્થાનથી પાર પોતાનું સ્વરૂપ છે. એવા આત્મામાં તું નિષ્પ્રપણે ઉભો રહે આવી દશા કરું એ વાત પણ એકવાર ગૌણ કરી નાખ. આ સૂક્ષ્મ ટાળવા માટે સામાન્ય રીતે પોતાની આવી દશા થાય, પોતાની આવી દશા થાય, પોતાની આવી સારી વિતરાગી દશા થાય, સમીર દર્શનની દશા થાય, મોક્ષની દશા થાય, એના માટે મારે પુરુષાર્થ કરવો, એના માટે પુરુષાર્થ કરવો. એટલે કે જન્મ મરણના ટાળવા માટે પુરુષાર્થ કરવો, મોક્ષ થવા માટે પુરુષાર્થ કરવો, એ તો દરકાર નથી કરતો એને, જન્મ મરણની દરકાર નથી કરતો એને બતાવે છે. પણ દરકાર કરવામાં આવ્યો તો કે હવે એ વાત છોડો, કોઈ જરૂર નથી. અને જન્મ મરણ રહ્યા કે ગયા એ જોવાની તારે જરૂર નથી. એકવાર બંધ મોક્ષની અપેક્ષા રહી એવા આત્માને ભૂમિમાં આવીને ઉભો રહી જા, તારે બંધ મોક્ષની ચિંતા કરવાનો કોઈ પ્રશ્ન નથી. હે, એ તો ઉલટાનો એને ત્યાં પાછું અટકવાનું કારણ થાય છે. કેમ કે પર્યાય બુદ્ધિ તે મિથ્યાત્વ છે. પર્યાય બુદ્ધિ છોડાવવા માટેનો માર્ગ છે, છોડાવવાનો માર્ગ છે કે પર્યાય બુદ્ધિ દ્રઢ કરવાનો માર્ગ છે. મોક્ષના બાને કે સમ્યક દર્શનના બાને પણ પર્યાયને અવલંબન લેવડાવવું નથી, એ અવલંબન નહીં. બે બાજુની વાત છે, એક પુરથી જન્મ મરણ ટાળવાની વાત છે, બીજી પુરથી મોક્ષને છોડવા નહીં. એમ રોટલી વણવામાં મી દે પણ મી એટલી નહીં જોતો, કાણું પડી જાય એમ. તારે મોક્ષ કરવો છે પણ એને એટલું જોર દેવાની જરૂર નથી, નહીં તો મોક્ષ નહીં મળે એમ વાત છે. સ્પષ્ટ કર્યું છે, મુક્ત સ્વરૂપ આત્મામાં નિષ્પ્રપણે ઉભો રહે. કેટલી નિષ્પ્રતા, કેટલી સ્પૃહાની કે મોક્ષની પણ સ્પૃહા જેમાં નથી. સાચો મોક્ષુ મોક્ષની ચિંતા કરતો નથી, એમ છે. સાચો મોક્ષુ મોક્ષની ચિંતા કરતો નથી. જ્યાં સુધી મોક્ષની ચિંતા કરે છે ત્યાં સુધી થોડો કાચો છે. એક કોણ નથી મોક્ષની ચિંતા કરતા, કે જગતને પદાર્થો પાછળ જેની દોડ છે એ મોક્ષની ચિંતા કરતા નથી. એક કાચો પાકો થાય ત્યારે મોક્ષની ચિંતા કરે. સાચો મુમુક્ષુ પછી મોક્ષની ચિંતા કરતો પહેલા એ ભૂમિકામાં આવે છે. મારે વેદના ઉઠે છે, એકાદશ વેદના ઉઠે છે કે જન્મ મરણ કોઈ રીતે જન્મ મરણ મારા આત્માને મારે મુક્ત કરવો છે. બહુ દુઃખ વેઠ્યા આત્માએ, હવે બસ થાવ, હવે બસ થાવ, વેદનામાંથી એને આ માર્ગ મળે છે. માર્ગ મળે છે ત્યારે એને ચિંતા થઈ જાય.